તારીખ 26/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 32 અને 33 સળંગ પ્રવચન નંબર 69.
દેહ અભ્યાસનો નાશ અનુભવ પ્રકાશ ચૈતન્ય વિલાસ રૂપ ભાવને ઓળખે જે લક્ષ્ય લક્ષણ લખવામાં ન આવી શકે ઓળખે સુગમ થાય લખે સ્વાદરૂપ ન થાય શું કહે છે અનાદિનો દેહ અભ્યાસ એટલે દેહનો અભ્યાસ છે અભ્યાસ એટલે વારંવાર અનુભવ થવો જે જે પ્રકારના દેહનો ચાર ગતિમાં સંયોગ થાય છે તે દેહને પોતા રૂપે નિજ સ્વરૂપે અનુભવ કરવાનો અભ્યાસ અનાદિ અજ્ઞાનથી ચાલી ગયો છે થઈ જ રહ્યા છે એ પરિણામ શરીર તે હું એવા પરિણામ અનાદિથી થઈ રહ્યા છે એનો નાશ થાય ત્યારે અનુભવનો પ્રકાશ થાય અથવા દેહ અભ્યાસના નાશને ઓળખે એવા ભાવને ઓળખે નાસ્તિરૂપ ભાવ છે અને અનુભવનો પ્રકાશ થાય આત્માના અનુભવનું પ્રગટપણું થાય એ ભાવને ઓળખે અને ત્યારે ચૈતન્યમાં રમણતા થાય આત્મામાં રમણતા થાય એ ભાવને ઓળખે એક સાથે અસ્થિ નાસ્તિ છે કે દેહ અભ્યાસનો નાશ ન થાય અને અનુભવ પ્રકાશ થાય એવું બને નહીં બે વિરુદ્ધ ભાવ છે એટલે અનુભવનો પ્રકાશ થતાં દેહ અભ્યાસનો નાશ થાય એમ બે સાથે એટલે લીધું છે કે કોઈ જીવો એવું પણ માને છે કે અમને ચૈતન્યનો અનુભવ થયો છે આત્માનો અનુભવ અમને અનુભૂતિ થઈ ગઈ છે ભલે દેહાભ્યાસ રહ્યો હોય કે ન રહ્યો હોય એની અમને ખબર ન હોય અથવા દેહાધ્યાસ રૂપ પ્રવૃત્તિ એવી ને એવી રહે પરિણામની અને ચૈતન્યનો અનુભવ થયો છે એવું બનતું નથી બંને ભાવોને ઓળખવા જોઈએ દેહાધ્યાસના ભાવને પણ ઓળખવો જોઈએ અને ચૈતન્યના અનુભવ રૂપ ભાવને પણ ઓળખવો જોઈએ એ બંનેને ઓળખે જે લક્ષ્ય લક્ષણ લખવામાં ન આવી શકે એવું જે શુદ્ધાત્મ તત્વ છે એ લક્ષ છે અને એની ઓળખાણ લક્ષણથી થાય છે એવો લક્ષણનો વિષય અને લક્ષનો વિષય પૂરેપૂરો લખવામાં આવી શકતો નથી કથનચિત કહેવાય છે એ તો સંકેત માત્ર રૂપે કહેવાય છે પણ એ કાંઈ લખવામાં આવી શકે નહીં ઓળખે સુગમ થાય લખવામાં આવી શકે નહીં ઓળખે સુગમ થાય જો ઓળખે તો લક્ષ્ય લક્ષણ શું છે ઓળખાણ પડે તો એને માર્ગ પણ સુગમ થાય સુગમતા અહીંથી છે ઓળખાણ થાય છે ત્યારથી રુચિ પ્રગટે છે જ્યારથી રુચિ પ્રગટે છે ત્યારથી ઉપયોગ સૂક્ષ્મ થાય છે ઉપયોગ સૂક્ષ્મ થાય છે તો સ્વભાવ અને વિભાવના ભેદને સમજી શકે છે ઓળખી શકે છે एक ज समय में एक ज काल में एक ज परिणाम में स्वभाव ने विभाव स्वभाव ने अन्य भाव एने जुदा जुदा पाड़ी सके छे। उपयोग सूक्ष्म हो तो पाड़ी सके नहीं तो पाड़ी सके ओळखे सुगम थाय एवं ओळखाण होय तो एनु सुगमपणु थाय काय लखवाथी स्वादरूप न थाय ओळखवाथी अनुभव थशे ओळखवाथी एनो आस्वाद आवशे पण खाली लखवाथी अथवा कहेवाथी बोलवाथी एनो स्वाद नहीं आवे। बे अहींया लेवू लखे स्वादरूप न स्वाद न आवे आस्वादरूप अनुभव न आवे पण विकल्प करवाथी पण एनो आस्वादरूप अनुभव न आवे। અમે તો એટલી આત્માની જ વાતો કરીએ, વાતો કરવાથી કઈ અનુભવ થાય છે અથવા અમે એનો જ વિચાર કરીએ, એના સિવાય બીજા વિકલ્પ અમારે કરવા નથી, ત્યાં સુધી તો એનો આસ્વાદ થવા અનુભવ નથી। લખે એટલે લક્ષણ અને લખે એટલે લખવાથી બોલવાથી બધા બદલી લેવા, વિકલ્પ થી પણ એ આસ્વાદ રૂપ ન થાય। જ્ઞાન માં સીધું ઓળખે વિકલ્પ ની આડ વિના, સીધું જ્ઞાન માં વિકલ્પ ની આડ વિના સીધે સીધું જ્ઞાન માં ઓળખે તો અનુભવ રૂપ થાય, નહીતર અનુભવ રૂપ થાય નહીં। ઓળખાણ ત્યાં પછી થાય કે પહેલાય થાય? ખરે ખરી રુચિ તો થયા પછી થાય છે, ખરી રુચિ તો ઓળખાણ થયા પછી થાય છે, પણ એ પહેલા અવગુણ ન રૂચતા હોય, દોષ ન રૂચતા હોય, નાસ્તિનો વિષય ઉભો છે ને, એના પરિણામમાં દોષ ઉભા છે, અવગુણ છે, અનેક પ્રકારના રાગાદી ભાવ છે, એને ન રૂચતા હોય અને આત્મકાર્ય કરવું છે એવું મને કઈ ભાવના વિશેષ હોય તો એવું કહેવાય ખરું કે આ જીવ રૂચિ વાળો છે એમ કહેવાય, પણ ખરેખર રૂચિ તો ઓળખાણ થયા પછી છે। ગુણ નિધાન આત્મા છે, એ ગુણના નિધાનને ગુણ સ્વરૂપને ઓળખવામાં આવે તો એને એની રૂચિ અનન્ય પ્રગટે, એ પહેલા ગુણને ઓળખ્યા વિના અવ્યક્તપણે એને દોષ જોતા નથી, દોષ જોઈએ નહીં, એવો જે પ્રકાર છે એને પણ અવ્યક્ત રૂચિ છે એમ કહેવાય છે, પણ એ ખરી રૂચિ નથી, ખરી એ રૂચિ નથી, ઓળખાણથી રૂચિ થાય એ રૂચિ સાચી। ઓળખે સુગમ થાય, એક ઓળખાણ થતા એક તો પોતાની અનન્ય રૂચિ પ્રગટે છે, અને બીજી મોટી વાત એ છે કે જેની ઓળખાણ થાય છે એ અનંત મહિમાવંત હોવાથી એનો મહિમા પણ કોઈ અપૂર્વ પ્રગટે છે, અને એ મહિમા પ્રગટે છે ત્યારે એને ચૈતન્યનો રસ આત્માનો રસ અંદરમાં ઉત્પન્ન થાય અને પરિણતિ ચાલુ થાય। એ સ્થિતિમાં ભેદ જ્ઞાન સરખું ચાલે, એ વિના ભેદ જ્ઞાન સરખું થઈ શકે નહીં, કેમ કે પરિણામમાં રાગ ને જ્ઞાન સ્વભાવ ને વિભાવની ભિન્નતા એને સમજાતી નથી। જે રાગનો જ્ઞાનમાં પ્રતિબિંબ પડી રહ્યું છે ત્યાં એ રાગ ને જ્ઞાન એક થઈ જાય, એકમેકપણે જોવામાં આવે છે। જોનાર રાગ ને જોનાર જ્ઞાન રાગથી ભિન્ન છે એવું આંકડો ત્યાં પડતો નથી, કેમ કે બે ભાવની ઓળખાણ જુદી જુદી નથી, સ્વભાવ શું ને વિભાવ શું એની એને ખબર નથી, તો એને ભેદ પાડવો બે વચ્ચેનો ભેદ જોવો એનાથી બની શકતું નથી. પહેલામાં પહેલું એને નિર્ણયની દિશામાં, ઓળખાણની દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. આત્મા સહિત વિશ્વ વ્યાખ્યાય છે. આત્મા અને બાકીના બીજા પદાર્થો છે, દ્રવ્યો, એ આખું વિશ્વ થઈ ગયું. આત્મા સહિત વિશ્વ વ્યાખ્યાય છે એટલે કથન કરવા યોગ્ય છે, વ્યાખ્યાન કરવા યોગ્ય છે, છે દ્રવ્યો. આત્મા સહિત વિશ્વ વ્યાખ્યા, વ્યાખ્યા વાણીની રચના, અને જે વાણીને શબ્દની રચના થાય છે એ વ્યાખ્યા છે. એનો વિષય શું કે વ્યાખ્યા છ દ્રવ્ય છે આખું જગત. આત્મા પણ એ વ્યાખ્યા છે, વ્યાખ્યાન કરવા યોગ્ય છે, અને છ દ્રવ્યો વ્યાખ્યાન કરવા યોગ્ય છે. પોતાનો આત્મા અને બાકીના છ દ્રવ્ય
બરાબર
એ વ્યાખ્યા છે, વ્યાખ્યાનને યોગ્ય છે. વ્યાખ્યાન છે તે વાણીની શબ્દોની રચના છે, અને વ્યાખ્યાન કરનાર વ્યાખ્યાતા છે. એમાં વ્યાખ્યાન રૂપી જે કાર્ય થાય છે એમાં વ્યાખ્યાન કરતા છે તે વ્યાખ્યાતા છે. તે સંયોગી પદાર્થ છે. કોઈ પણ એક માણસ વ્યાખ્યાન કરે એમાં જળ પૂતગળનો સંયોગ છે. આત્માનો યોગ અને ઉપયોગ છે એમાં મન વચન કાયાનો યોગ છે, ઉપયોગ છે, અને એ શરીર સહિતની ક્રિયા છે, અને એનાથી એને વ્યાખ્યાન કરનારો કહેવામાં આવે છે. એકલો આત્મા શબ્દને ઉત્પન્ન કરતો નથી, તેથી તે પણ વ્યાખ્યાન કરનારો નથી. એકલું મૃતક કેવળ હોય તો પણ તે વ્યાખ્યાન કરે એવું જોવામાં આવતું નથી. એટલે વ્યાખ્યાન કરનારો તે વ્યાખ્યાતા એમ લીધું. ત્રણ વાત દીધી, વ્યાખ્યાન, વ્યાખ્યા અને વ્યાખ્યાતા. એ છ દ્રવ્ય છે એ વ્યાખ્યાન કરવા યોગ્ય છે, મોહના વિકારથી છે એમ કે. ઠીક, એટલે કે અંતરલીન થતા એ કાંઈ નથી, પોતાના સ્વરૂપમાં લીન થતા. ન તો વ્યાખ્યા ઉપરનું લક્ષ છે, ન તો વ્યાખ્યાન થાય છે, ન તો વ્યાખ્યાતા વ્યાખ્યાનની પ્રવૃત્તિ કરે છે. કાંઈ વાત રહેતી
નથી.
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આશંકા. હવે વ્યાખ્યાનકારને પૂછો, વ્યાખ્યાતા હોય વ્યાખ્યાનકારને પૂછો કે આ વ્યાખ્યાન છે એ શું છે. તો કે વ્યાખ્યાન છે એ મોહના વિકારથી છે. ઠીક, આચાર્ય સૂત્રો લખે છે તો એમ કે છે કે એટલો વિકલ્પ ઉપજે છે, એટલો ચારિત્ર મોહ છે. એ દિગંબર આચાર્ય સિવાય એ વાત નહીં મળે. અષ્ટપાવણમાં ત્યાં સુધી લખ્યું છે કે સત્શાસ્ત્રની રચના કાળે સતને સ્થાપવાનો જે ભાવ છે તે રાગ છે, અને આ સિવાય આમ સત છે અને બીજું કહે તે અસત છે, એ અસતને ઉઠાપવાનો ભાવ તે દ્વેષ છે. લખતા જાય છતાં સત્યને કહેતા જાય છે. એમાં મેં ભાવ કર્યો માટે મારો દોષ નહીં, એ વાત ત્યાં નથી. એટલા નિષ્પક્ષ છે આચાર્ય. દર્શન મોહ ચાલ્યો ગયો છે ને, દર્શન મોહ ચાલ્યો જાય ત્યારે સમ્ય જ્ઞાન છે, મધ્યસ્થ જ્ઞાન છે, નિષ્પક્ષ જ્ઞાન છે. ચારિત્રમાં પણ આંશિક સામ્ય ભાવ ઉત્પન્ન થયો છે, સમભાવ ઉત્પન્ન થયો છે, એ નિષ્પક્ષપણો છે. એટલે સ્વપ્નના દોષ જેમ છે તેમ એના જ્ઞાનમાં આવે છે. જેને પોતાના દોષ સમજાય એને પણ બીજાના સ્થૂળ દોષો કેવા હોય તે ચેષ્ટા ઉપરથી સમજવામાં સહેજે આવી શકે છે. બાકી તો એ સિવાયના લોકો તો બધા વ્યાખ્યાન કરવાને ધર્મનું કાર્ય માને છે. શું માને છે? કે જે લોકો વ્યાખ્યાન કરે છે, અમે પણ વ્યાખ્યાન કરીએ છીએ, અમે ધર્મની પ્રવૃત્તિ કરીએ છીએ, અમે ધર્મકાર કરીએ છીએ, બીજાને બોધ આપીએ છીએ, બીજાને બોધ પમાડીએ છીએ. ઠીક, વાતમાં કાંઈ માલ નથી, બધું મોહના વિકારથી છે. ક્યાં મૂકી દીધું? હે, માનવ કલ્યાણ તો બધું બહુ ગડબડ છે. એમાં તો ઘણી ગડબડ છે. એમાં તો મનુષ્યને જીવતા રાખવા, મનુષ્યની સાધન સગવડને સુવિધાઓ સચવાય એના માટે બીજા પ્રાણીઓની હિંસા સામું જોવામાં આવતું નથી. એ તો બહુ સંકુચિત વર્તુળની વાત છે. મનુષ્ય પૂરતો જ વિચાર કરે છે, બીજા પ્રાણીઓનો એ વિચાર કરતા નથી. મનુષ્યને મનુષ્ય પૂરતો સ્વાર્થ આવે ત્યારે એ બીજાને અન્યાય કરે, બીજાને એને એ પાપ બુદ્ધિ છે. શું છે? બીજાની હિંસામાં એ દુર્લક્ષ કરશે, ઉપેક્ષા કરશે, અવગણના કરશે, એ પાપ બુદ્ધિ થઈ ગઈ કહેવાય. નામ બહુ રૂપાળું આપે કે માનવ કલ્યાણ, પણ પાપ બુદ્ધિ છે. કેમ કે એમાં મનુષ્ય પૂરતો સ્વાર્થ છે. જ્યાં જ્યાં સ્વાર્થ છે ત્યાં ત્યાં પાપ બુદ્ધિ ઊભી થયા વિના રહેતી નથી. એટલો સ્વાર્થ તીવ્ર એટલું પાપ પણ તીવ્ર થાય. કોકનું ભલું કરે પણ બીજાનું નુકસાન કરીને ને બીજાને દુઃખ દઈને ને ક્યાંથી ભલું કરવું છે? ભલું ક્યાંથી કરવું છે? એમ કેવું છે કે કોકનું લઈને કોકનું દેવું, એમાં તે શું કર્યું? શું કર્યું એને? આ તો પ્રવૃત્તિ કેવી છે? મુનિઓને આ પ્રવૃત્તિ હોય છે. વ્યાખ્યાનની પ્રવૃત્તિ તો મુનિને હોય છે. તો કે એ બધું મોહના વિકારથી છે, છદ્મસ્થને. ભગવાનને તો વ્યાખ્યાનની ઈચ્છા નથી. એ તો વાણી સ્વયં ઉપજે છે. અનાદિની ચાલી આવતી લ્યો, આવી વાતો કેટલી ગણતરી બહારની કરી નાખે છે. વ્યાખ્યાન, વ્યાખ્યાતા, વ્યાખ્ય આ બધી વાત કરી, પણ એ બધી બધા ભેદો વિકલ્પ જે છે કે આ વ્યાખ્યાન કરનાર, આ વ્યાખ્યાન, આ વ્યાખ્ય, એ વિકલ્પ ન જોઈએ એમ કેવું છે. વિકલ્પનો નિષેધ છે. વિકલ્પ પૂછો, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. ગુરુદેવે કહ્યું હતું એક વાર આપણે સાથે હતા કે આ બધું પ્રચાર ને પ્રસાર ને આ બધું જે છે સંસાર છે બધો. શું નથી તો પણ સંસાર છે. રાગ આવે પણ એને સમજવું તો જોશે ને કે ચીજ શું છે. રાગના કાળમાં તને રાગ આવશે. સત્શાસ્ત્રની પ્રવૃત્તિ થાવ, સત્શાસ્ત્રનો પ્રચાર પ્રસાર થાવ, તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર થાવ. પણ એ બધી પ્રવૃત્તિ એ મોક્ષની પ્રવૃત્તિ છે, સંસારની પ્રવૃત્તિ છે. એ બધો સંસાર છે. જ્યાં સંસાર છે ત્યાં આત્મા નથી, ને આત્મા છે ત્યાં સંસાર નથી. ત્યાં ક્યાંય આત્મા નથી. એટલે એ પ્રવૃત્તિનો રાગ આવે તો પણ તારા રાગને વિવેક રૂપી લગામમાં રાખજે, નહી તો રાગનો ઘોડો એવો દોડશે કે તને ઉઠલાવીને હેઠો નાખશે. મર્યાદિત છે, એને ખ્યાલ આવે કે આ પણ સંસાર છે તો રાગ થઈ જાય તો એનો નિષેધ આવે ને એની મર્યાદા થઈ જાય. નિષેધ આવે તો મર્યાદા થાય, પણ નિષેધ જ ના આવે. એકાંત કર્તવ્ય માને કે આ જ કરવા જેવું છે, આ જ સર્વસ્વ છે, એની વિશેની મર્યાદા રહેતી નથી. અનાદિથી ચાલી આવતી આત્માની આકુળતા તે એક વિશુદ્ધ બોધ કળા વડે મટે છે. વિશુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અનાદિથી ચાલી આવતી જે આત્માની આકુળતા, અનાદિથી આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે, મિથ્યાત્વ દશામાં અનંતી આકુળતા અને દુઃખને ભોગવી રહ્યો છે, તે સર્વ પ્રકારની આકુળતા અને દુઃખને મટવાનું એક જ સાધન છે કે પોતાનું સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન થાય, પોતાના સ્વરૂપનો બોધ થાય, જ્ઞાન સ્વરૂપ સન્મુખ થઈને સમ્યક જ્ઞાનની કળા પ્રગટ થાય, અથવા જ્ઞાન પોતાથી ભિન્ન તત્વોને ભિન્નપણે જુએ એવી જ્ઞાનમાં ક્ષમતા આવે, એને બોધ કળા કહેવામાં આવે છે. એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. માટે સહજ બોધ કળાનો નિરંતર અભ્યાસ કરો. માટે એવા સહજ જ્ઞાનનો, સહજ સમ્યક જ્ઞાનનો નિરંતર અભ્યાસ કરો. નિરંતર સમ્યક જ્ઞાનરૂપ પરિણામો ભાવના છે, બીજી રીતે ન પરિણમો. અજ્ઞાન ભાવે ન પરિણમો, આકુલતાએ દુઃખી થઈને ન પરિણમો. એક સહજ બોધ કળાનો, સહજ સમ્યક જ્ઞાનનો સદાય પરિણમનરૂપ અભ્યાસ કરો. અભ્યાસ એટલે વારંવાર પરિણમવો, એને અભ્યાસ કહે છે. નિરંતર સતત પરિણમો અને સ્વરૂપ આનંદી થઈ ભવોદધીને તરો, અને સ્વરૂપનો આનંદ વેદીને, સ્વરૂપનો આનંદ અનુભવીને ભાવરૂપી સમુદ્રને તરો, ભવસાગરને તરો. ઉદધી એટલે સાગર, સમુદ્ર. સ્વરૂપાનંદી થઈ ભવોદધીને તરો. બીજી આ જ કર્તવ્ય છે, આ કર્તવ્ય છે, પેલું કર્તવ્ય નથી. વ્યાખ્યાનાદિ કર્તવ્ય નથી, આ કર્તવ્ય છે. સમ્યક જ્ઞાન કર્તવ્ય છે, સ્વરૂપનો આનંદ કર્તવ્ય છે, એમ લીધું છે. નરભાવ કઈ સદા તો રહે નહી, આ મનુષ્ય ભાવ કઈ શાશ્વત રહેવાનો નથી. ગમે ત્યારે ફૂ થઈ જશે. અત્યારના તો આયુષ અલ્પ છે, 15-20% તો 50-60 ગાળામાં વિદાય લે છે, 60-70 લગભગ 40% માણસો વિદાય લેતા જોવામાં આવે છે. કેટલા થયા? લગભગ 50-55%. 50%થી વધુ માણસો તો 70 વર્ષ પૂરા કરતા નથી. 1/3 ભાગ કે 30-35% આવીએ, એમાંથી લગભગ 29% 1% બાદ રાખી. પણ આ તો સામાન્ય જેની સાથે વાતચીત, ચર્ચા, વાર્તા, આ વિષય ચર્ચાય છે એને પણ એટલું તો સમજવા જેવું છે કે 50-80 તો ગમે ત્યારે વાત પૂરી થવાની છે. એ કઈ સદા રહે એવી ચીજ નથી. नरभव कहीं सदा तो रहे नहीं। साक्षात मोक्ष साधन रूप ज्ञान कला आ भव विना अन्य जगह उपजती नहीं। केवू छे के नरभव छे तो तुमको कार छे अने ए उपरांत करी लेवा जेवु कोई तक होय चांस होय तो आ नरभव मां छे मनुष्य भव मां छे। पछी तो एवं मोटू अंधारू छे कि क्या तने ज्ञान में आत्मकल्याण नो विवेक उपजे ए बात तो बहु दुष्कर छे घनी अघरी छे। अहिया आटली विवेक करवानी बुद्धिनी थोड़ी स्थिरता छे तो पण अहिया अघरू पड़े छे तो बीजे क्या वारो आवानो हतो। बीजे तो क्या वारो आवशे अहिया तो केटलाक साधनो सुलभ छे कि चलो बार महीना नो अनाज तो भरी राखो छो એ તો ખરાબ થઈ જાય નહીતર તો કેટલું હંગરે એનું કહેવું મુશ્કેલ છે। પણ તિરિંચમાં એ પરિસ્થિતિ નથી એને તો સવારે સાંજે કોઈ એડવાન્સ વ્યવસ્થા નથી કે ભાઈ 12 મહિનાનું અનાજ એનું સંગ્રહ રાખ્યું છે એને ગોતવા નીકળવું પડે છે। કીડીને બહાર નીકળવું પડે છે ને ઢોર જંગલમાં ચરવા જાય છે ને પશુ પક્ષી સવાર પડે એટલે ઉડી ઉડીને માઇલો સુધી જાય છે એને કોઈ ઘરમાં ઓરડો નથી ને કોઈ કોઠી નથી કે દબા ભરે એવું પરિસ્થિતિ ત્યાં નથી એટલે એને તો એ ચિંતા તો સવાર પડે ને એ પરિસ્થિતિ છે। બીજો એને વિચાર આવવો મુશ્કેલ છે દેહની પરિસ્થિતિ એવી છે કે એને બીજો વિચાર આવવો મુશ્કેલ છે। ભૂખ ને તૃષા ભૂખ ને તૃષા પાણીએ એને કઈ પરબ કઈ કોઈ બાંધી રાખ્યું છે ચાલા ગોળા ભરી રાખ્યા છે એને શોધવાનું છે એ પરિસ્થિતિમાં તો બીજી કોઈ વાત જ રહેતી નથી। એક દેહને પોષણ કેમ મળે આ પરિસ્થિતિ છે બહુ ભાગ તો મોટી તો ત્રીજ ગતિ છે નારકીમાં તો હેરાન હેરાન છે એનું કંઈ પ્રશ્ન નથી। દેવલોકમાં પણ એટલો રાગનો ઉધામો ધામ ઉધામો અત્યારે આ પૈસા વાળાને ધામા ઉધામા જોવાય છે એથી અનેક ગણો પરિણામની અંદર એટલી બેચેની 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 વધી જાય ત્યાં કે એનું માથું ઠેકાણે હતું નથી અહીંયા જેમ અહીંયા લોકોનું માથું ઠેકાણે નથી એથી વધારે ખરાબ પરિસ્થિતિ ત્યાં છે। એને આત્મકલ્યાણનું સૂજવું બહુ દુષ્કર છે। અહીંયા મધ્યમ કોટીના સંજોગો છે ન તીવ્ર રાગ ન તીવ્ર દ્વેષ એવું કાંઈ થાય ને પોતાના સ્વરૂપ કલ્યાણનો વિચાર કરી શકે એવો વધુમાં વધુ અવકાશ હોય તો મનુષ્ય ગતિમાં છે એ વાત કહેવી છે। આપણે તો સૌ અવસર આ ચુકા છે એના જેવું છે તીર્થંકર જેવા પુરુષ જોઈ જંગલમાં હોત નિર્ગ્રહ દશામાં તો આટલો વાણીનો લાભ મળત કાંઈ અરિયંત અવસ્થામાં તો સીધી વાતચીતનો પ્રસંગ જ નથી એનો ટાઈમે વાણી નીકળે અહીંયા તો વર્ષો સુધી સીધે સીધો સંપર્ક જે કાંઈ મૂંઝવણ હોય એ સીધું પૂછી લેવાની છૂટ આજની પરિસ્થિતિ જ્ઞાન કળા છે ને મોક્ષ સાધન રૂપ જ્ઞાન કળા આ ભાવ વિના અન્ય જગ્યાએ ઉપત્તિ નથી એટલે બહુ ભાગ એમ છે। તિરિંચ ને કોને ઉપજે છે નારકી ને કોને ઉપજે છે અને દેવમાં પણ કોને ઉપજે છે કે જેણે અહીંયા કંઈક આ દિશાનો પ્રયત્ન કરીને સંસ્કાર ઝીલ્યા છે એને બાકી તો ફક્ત બીજે ચાન્સ રહેતો નથી એમ લીધું એટલે બહુ અલ્પ સંખ્યામાં છે। બાકીની ત્રણ ગતિમાં એક તો સંખ્યા બહુ મોટી છે અને ત્યાં સમ્યક નવું ઉપજવામાં કોક કોક જીવ અહીંયા સંખ્યા ઓછી છે છતાં અહીંયા પણ અનેક જીવો એના પ્રમાણમાં જો એનું પ્રમાણ કાઢવામાં આવે, પર્સેન્ટેજ કાઢવામાં આવે તો મનુષ્ય ભવ છે એ સૌથી વધારે મોક્ષના સાધન રૂપ ગતિ છે. અહીંયા અવકાશ વધારે છે, બીજે જાતનું પરિણામમાં અવકાશ નથી, અને એ રીતે બીજા ત્યાં કાર્યો જલ્દી થતા નથી. એ તો શું કહેવું છે, વાત તો ચર્ચા કથન તો ચાલે છે મનુષ્યની સાથે ને, તો એને એમ કહે છે કે તું વાયદાનો વેપાર કરીશ નહીં, તું થાય છે ને બીજે થાય છે એ વાત તું ભૂલી જાય, તો અહીંયા અત્યારે કરવાની વાત. કોઈને અત્યારે લાભ મળતો હોય તો કોઈ એમ કે કાલ દેવા આવજે, રાગને તો ઉઠવા દે નહીં, પ્રલોભન આપીને બેસાડી રાખે છે કે નહીં. આપણો વેપાર એને બધું સમજાય એવું છે, હે કઈક કઈક મગાવે, ખરાબ કેવડું છે એના ઉપર આધાર છે. પોતે બીડી ન પીતો હોય તો બીડી પીવડાવે છે કે નહીં, તમે શું લેશો, તમે શું લેશો, ફલાણી સિગરેટ અમને ફાવે લઈ આવી દેશું એને, ઠીક, કાં તો એડવાન્સ વ્યવસ્થા રાખે. લાભનું કોઈને મોડું કરવું છે, જે એમ વિચાર કરે છે કે અહીંયાની તો કંઈક બીજી ગતિમાં કરી લેશું, એને એ લાભ સમજાણો નથી, એને લાભ છે એમ જ સમજાણો નથી. એટલે પછી એને ભ્રમણામાં ખ્યાલ જાય છે કે અહીંયા નહીં તો બીજે થાય તો છે ને, ક્યાં કરી દે, તને તો ક્યાંય બીજે થવાનો હવે પ્રશ્ન રહેતો નથી. અહીંયા થવાની જગ્યા હતી ત્યાં તે એટલી હદે ઉપેક્ષા કરી છે કે હવે બીજે થવાનો વારો તારો તો આવે એવું છે નહીં. તેથી વારંવાર કહેવામાં આવે છે કે નિજ બોધ કળાના બળ વડે, નિજ એટલે સ્વરૂપ, બોધ એટલે જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન આત્મજ્ઞાનની કળા એટલે આવડત, આત્મજ્ઞાનની કળાના બળ વડે, સમ્યક જ્ઞાનની કળાના બળ વડે નિજ સ્વરૂપમાં નિરંતર રહો. વારંવાર એમ કહેવામાં આવે છે, શ્રી ગુરુ વારંવાર એમ કહે છે કે તમે તો નિરંતર સ્વરૂપમાં જ રહો, શેના દ્વારા કે આત્મજ્ઞાન દ્વારા. સ્વરૂપમાં તો પોતે આત્મા છે પણ ભાવે બહાર જાય છે, એને એમ કહે છે કે પોતે પોતામાં છે, એમ પોતામાં સ્થિર ભાવે પોતાનો જ અનુભવ કરો. નિજબોધ કળાના બળ વડે નિજ સ્વરૂપમાં રહો, નિરંતર આ જ યત્ન કરો અને સ્વરૂપમાં સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરો, બીજો પ્રયત્ન કરો એમ ન કહ્યું. બીજા કાર્યો કરવા ક્યારે, બીજા કાર્યો કરવા ક્યારે એમની, બીજા કાર્યો કરવામાંથી છૂટવું ક્યારે એમ વિચાર કર, શું એમાંથી છૂટવું ક્યારે એમ વિચાર કર, કરવું ક્યારે એ વિચાર છોડતો એમ કેવું. કાલ થોડી ચર્ચા ચાલતી હતી જ્ઞાનીની દશાની ચર્ચા ચાલતી, રાગ થાય છે ને રાગ થાય છે ને, હવે એની એક દ્રષ્ટાંતનો એક બહુ સારો છે શ્રીમદજીએ લીધો છે એક પત્રમાં, કે મધદરિયે તોફાન હોય, તોફાન હોય ને જે એની નાવ હોય એ તોફાનમાં સપડાણી હોય, એને ખબર હોય કે આ પૂર્વ દિશામાં કિનારો છે માટે એ બાજુ જઈએ તો બચે બચીએ, કિનારે ચાલ્યા જઈએ તો બચીએ, બાકી આ તોફાનમાં તો બચાવવું નથી. તો એ નાવનો ચલાવનારો પૂર્વ દિશા બાજુ કાંઠાની દિશા બાજુ પૂરી શક્તિથી નાવને ચલાવે કે ન ચલાવે, ક્યાંક પવન ને તોફાન વધી જાય ને થોડો પાછળ પડે પાછો પડે તો એ પાછો પડવા માટે પાછો પડે છે, એનો પ્રયત્ન તો કાંઠા તરફ જવાનો જ હોય છે, પાછું તો પડી જવાય છે. એમ પરિપૂર્ણ શુદ્ધતાનું જેનું ધ્યેય છે એનો પ્રયત્ન તો પૂર્ણ શુદ્ધતાનો જ ચાલે, છતાં રાગાદી થાય એટલું અંદરમાં ભાવનું તોફાન છે, એટલે એટલું અસ્થિરતાથી પાછું પડાય છે. બાકી એને પાછું પડવું છે ને રાગ કરવો છે એ વાત નથી, ને રાગ કરવો છે એ વાત નથી. એનો પુરાવો શું? કે એનો પુરાવો આ કે વ્યાખ્યાન કરવું એ બહુના વિકારથી છે એમ કહેતા જાય છે. ઠીક છે, પુસ્તક લખતા જાય છે ને કહેતા જાય છે કે આ વ્યાખ્યા વ્યાખ્યાતા વ્યાખ્યાન એ બધું મોહના વિકારથી છે, ત્યાં ક્યાંય આત્મા નથી. એટલે જ્ઞાનીનો રાગ છે એની અસ્થિરતાનો પ્રકાર આ રીતે છે કે રાગના તોફાનમાં એની શક્તિ બહાર જઈને પાછા પડવું પડે છે. એના પ્રયત્નથી રાગ કરે છે એમ નથી, પ્રયત્નથી તો એ શુદ્ધતા કરે છે, પ્રયત્નથી તો આત્મામાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, પણ છતાં જેટલી અશક્તિ છે એટલો રાગ થઈ જાય છે. થઈ જાય છે બીજી વાત છે, અને કરવા યોગ્ય છે એ તદ્દન બીજી વાત છે. બે વચ્ચે અભિપ્રાયનો મોટો ફેર છે, ઉત્તર દક્ષિણનો ફેર છે. નિજ બોધ કળાના બળ વડે નિજ સ્વરૂપમાં રહો, નિરંતર આ જ પ્રયત્ન કરો, આવો જ પ્રયત્ન કરો. આવું વારંવાર કહેવડાવું તો બાળક પણ ન કરાવે. તમે તો અનંત જ્ઞાનના ધણી બની એવી ભૂલ ધારો છો, તેથી ઘણું અચરજ આવે. આ તો શર્મિંદા થવા જેવી વાત છે. આવું વારંવાર તો બાળકને પણ બે ચાર વખત કહીએ ત્યાં એ કામ કરી લે છે, આજ્ઞા માની લે છે. અને તમને તો કેટલી વાર કીધું, અનેક વાર કહીએ છીએ, છતાં તમે આ કાર્ય કરતા નથી. આવું તો બાળકે ન કરાવે, બાળકમાંથી પણ તમે ગયા એના જેવી વાત છે. ભલે તમે કેવા છો, બાળક જેવા નથી, પણ તમે તો અનંત જ્ઞાનના ધણી છો. તમારું સામર્થ્ય તો અનંત જ્ઞાન પ્રગટ થાય એવું સામર્થ્ય છે, અનંત પુરુષાર્થ પ્રગટ થાય એવું સામર્થ્ય છે. એટલું સામર્થ્ય હોવા છતાં તમે વારંવાર કહેવડાવો છો ને કાર્ય કરતા નથી. આ તો ઘણી બહુ મોટી ભૂલ થાય છે, બહુ મોટી ભૂલ કરો છો. સામાન્ય ભૂલ મોટી ભૂલ છે. કેવી વાત લીધી છે, કોઈ માણસ અબજોની દોલત હોય અને કાંઈ ન આપે તો એને માણસ એમ કહે આટલા આટલો પૈસો છે પણ ક્યાંક આપે છે, જરાય કોઈને કાંઈ આપે છે એમ કરે. એમ તારી પાસે અનંત જ્ઞાન અનંત પુરુષાર્થનું સામર્થ્ય છે, અને પ્રથમ જઘન્ય ભાવે કામ કરવું એટલી ઉદારતા નહીં અંદરથી શક્તિ વાપરવાની. મૂડી ન હોય પૂંજી ન હોય તો ન આપે, પણ જેની પાસે અખૂટ દોલત છે એ કાંઈ ન આપે ત્યારે તો એ ઘણું વિચિત્ર લાગે છે. એના જેવી વાત છે. તમે તો અનંત જ્ઞાનના ધણી બનીને એવી ભૂલ ધારો છો, અથવા અનંત જ્ઞાનના ધણી છો, અનંત સામર્થ્ય છે ને તમારા સામર્થ્યને સ્વીકારવા તમારી શ્રદ્ધા તૈયાર નથી. આ તે કેવી વાત છે, તમારા જ સ્વરૂપને સ્વીકારવા તમે તૈયાર ન થાવ આ કેવી વાત છે એમ કે. તેથી ઘણું અચરજ આવે છે. તે અચરજની વાત ન કરવી એ બહુ લાંબી વાત કરવા જેવી નથી, થોડીક કરે છે ભાઈ તે, પણ એ અચરજની વાત ન કરવી ચામડા અને હાડકાના જળ શરીરમાં સ્વપણું માને મોટી હાનિ છે. તમે આત્મ સ્વરૂપમાં તો સ્વપણું માનતા નથી, અને હાડકા ચામડાનું આ માળખું છે, શરીર છે, એમાં સ્વપ્ન માનો છો? આ મોટો અચરજ છે. પાછો માણસ શું કહે છે, કોઈ પોતાના છોકરાને ભૂખ્યો રાખે ને પાડોશીના છોકરાને હાટો આપે, હાટો એટલે ખાજલી, મીઠા મીઠી ખાજલી બોલતી, એના છોકરાને કોઈ પોતાના છોકરાને ભૂખ્યો રાખે અને પાડોશીના છોકરાને જઈને મીઠાઈ દી આવે, કેવું વિચિત્ર લાગે. કે પેલાને તો ભૂખ્યો પૂરી રાખે છે, માગે છે તો ઘરનો છોકરો છે ને દેતો નથી, ને પાડોશીના છોકરાને કે તું મીઠાઈ ખા, એમ આત્માને પોષણ આપતો નથી ને શરીરને પોષણ આપ્યા કરે છે. આમ શરીરની બરાબર અનુકૂળતા રહેવી જોઈએ, બધી અનુકૂળતા શરીરની રહેવી જોઈએ. આત્માને ભૂખો રાખે છે, પોષણ આપતો નથી ને શરીરના પોષણ માટેની પ્રવૃત્તિ 24 કલાક એમાંથી નવરો થતો. અચરજની શું વાત કરવી એમ કે, એક તો તું તને સ્વીકારતો નથી એટલું જ નહીં, પણ આવું ઊંધું ઊંધી પ્રવૃત્તિ ચાલે છે, ઊંધી પ્રવૃત્તિ ચાલે છે. કહે છે કે એ ચામડા અને હાડકાના જડ શરીરમાં પોતાપણું માને, સ્વપણું માને, બહુ મોટી હાનિ છે, ઘણું નુકસાન છે. એમાં પાછું નુકસાન થોડું નથી, અત્યારે તો દુઃખ અને પરંપરા દુઃખની એમાંથી ઊભી થશે, 4 ગતિનું પરિભ્રમણ. હું ભાવે શરીરને વળગ્યો તો પછી એક પછી એક પછી શરીર પણ તને થયા જ કરવાના, શરીરથી છૂટો થઈને તારો મોક્ષ થશે. પોતાના જ્ઞાનમાં સુખ સમુદ્રને પામી અવિનાશી પુરીનો રાજા થાય છે. શું કહે છે કે આ બધી વિપરીત કરણી, વિપરીત પ્રવૃત્તિ છોડીને જો પોતાના જ્ઞાનમાં સુખ સમુદ્રને જુએ, પોતાની અંદર રહેલા પોતાના સુખ સમુદ્રને જુએ, એને પાયમો એમ કહેવામાં આવે છે. સુખ સમુદ્ર તો છે જ, પણ જોવે તો પાયમો, નિત્ર પાયમો નહીં, એને પાયમો એમ સીધું કીધું, મળી ગયો એને. ઊંધું ઉલટું કરે છે એ પણ સુખના અર્થે જ કરે છે ને. હાડકા ચામડાના શરીરમાં સ્વપણું માનીને લાલન પાલન પોષણ કરે છે એ પણ સુખને અર્થે કરે છે કે નહીં? ત્યાં એમ કરવાથી સુખ સુખ મળવાનું નથી, એથી સુખ થવાનું નથી, પણ અંદર જે સુખનો સમુદ્ર છે એને જ્ઞાનમાં જુએ તો અવિનાશીપુરીનો રાજા થાય, તો પછી એના જન્મ મરણ મટી જાય. અવિનાશીપુરીનો રાજા થવાનો છે, પછી એને શરીરના નાશરૂપ મૃત્યુ અને ભાવમાં પણ ભાવ મરણરૂપ મૃત્યુ એ નાશ એને રહેતો નથી, અવિનાશી થઈ ગયો. પછી પોતાના જ્ઞાનમાં સુખ સમુદ્રને પામીને અવિનાશીપુરીનો રાજા થાય છે, પોતે અજર અમર પદને પામે છે. અનંત ચૈતન્ય શક્તિરૂપ રાજધાનીનો વિલાસી થાય છે, અને પોતાની જે અનંત ચૈતન્ય શક્તિ છે તેને ભોગવે છે, એનો વિલાસી થાય છે એટલે એને ભોગવે છે. જેમ કોઈ રાજા રાજધાનીમાં બેઠો બેઠો પોતાના રાજને ભોગવે, રાજાનું દ્રષ્ટાંત એટલે આપે છે કે રાજા કોઈનો પરાધીન નથી, એમાં ચૈતન્ય શક્તિને ઓળખનાર પોતે પછી કોઈનો પરાધીન નથી, ચૈતન્ય રાજા થઈ ગયો પોતે. અનંત ચૈતન્ય શક્તિરૂપ રાજધાનીનો વિલાસી થાય છે. પરમા પોતાને માનીને તું એવી રીતે દુઃખ પામી રહ્યો છે કે જેમ મળદાને વસ્ત્ર આભૂષણ આદિ ચડાવી માને કે મેં પહેર્યા છે. ઠીક, થોડી ક્લિયર છે? આચરજની વાત છે ને થોડી લંબાવે છે, વચ્ચે એક વાત નાખી દીધી, પણ પછી પછી એ જ વાતને શરૂ કરે છે કે કેવી આશ્ચર્યકારક વાત છે કે પરમા પોતાને માનીને તું એવી રીતે દુઃખી થઈ રહ્યો છો કે જેમ મડદાને વસ્ત્ર આભૂષણ ચડાવીને માને કે મેં પહેર્યા, સારા સારા વસ્ત્રો પહેરવા પહેરે છે ને, વેશ કાઢ્યો હોય એવી રીતે, જુદી જુદી જાતના ફેશનના જુદી જુદી જાતના રંગબેરંગી પહેરે છે, ત્યારે એને એમ લાગે કે મેં કપડા પહેર્યા, મેં આવા સરસ કપડા પહેર્યા, તે પહેર્યા કે મડદાએ પહેર્યા છે એ તો વિચાર કર, આત્મા વસ્ત્ર પહેરતો. પેપરમાં એક લેખ આવ્યો આત્મજ્ઞાન થયું, એ ભાઈને આત્મજ્ઞાન થયું, સુરતના સ્ટેશન ઉપર બેઠા બેઠા એને એની જીવન કથા લખી હતી, એટલી બધી બાલિશ વાતો લખી હતી. એને કપડાનો બહુ શોખ હતો કે બીજે ક્યાંય એનું મન ન લાગે, પણ કપડામાં તો એને કોલર આવવો જોઈએ, ટોપી આવવી જોઈએ, કોટ આવવો જોઈએ, ફલાણું આવવું જોઈએ. ક્યાં આત્મજ્ઞાન ને ક્યાં આ બધી વાતો, નહીં તો એ દ્રષ્ટાંત આપ્યું છે કે જે એમ માને કે મેં સારા કપડા પહેર્યા, એને મડદાને કપડા પહેરાવીને એમ માન્યું છે કે મેં સારા કપડા પહેર્યા, આના જેવી વાત છે. સારા કપડા પહેરે તો સારું લાગે કે ન લાગે, એ સારું લાગે કે જેવું લાગે એવું લાગે, પણ એ તો તારી કલ્પના છે કે બીજું કઈ છે? જો કલ્પના ન હોય તો એ બદલાય, સારું લાગે છે એ ચીજ શું કરવા બદલે છે? માણસ ફેરફાર શું કરવા કરે છે? જે સારું લાગે એનું એ જ રાખે, પછી એમાં ફેરફાર ન કરે, પણ રંગ બદલી નાખે છે, અનેક પ્રકારે એમાં ફેરફાર કર્યા જ કરે છે. તું જીવતો, તું જીવતા તેને જૂઠ જ પોતાના માને છે. તું તો જીવન વાળો છો, ચૈતન્યના જીવન વાળો છો, શરીરમાં કોઈ ચૈતન્યનું જીવન નથી, છતાં તેને જૂઠ જ, જે અજીવ છે, જળ છે, એને પોતાનું માને છે. એ પ્રમાણે દેહ જળ છે, એ તો હજી દ્રષ્ટાંત લીધું છે. એમ કોઈ બીજા મરદાને વસ્ત્ર પહેરાવીને ખુશી થાય, ઘણા એવી વિધિ હોય છે, માણસનું મૃત્યુ થાય પછી કે બહુ બહુ કિંમતી શાલ લાવો, શાલ ઉડાડો, કિંમતી શું, હવે એને હું ગમે એ ઉડાડો તો એને ખબર છે કાંઈ શું એનો અર્થ છે? કિંમતી વગર કિંમતીનો ત્યાં શું અર્થ છે? તો એવું જ અહીંયા છે, એમ કહેવાનું છે. આ જળ શરીરને બહુ કિંમતી વસ્તુ જોઈએ, કિંમતી ભારેમાં ભારે વસ્તુ હોય એ જોઈએ, તો એ શું છે? એને ખબર છે કાંઈ? એને તો કાંઈ ખબર નથી, જળ શરીરને કાંઈ ખબર નથી. એ પ્રમાણે દેહ જળ છે, એના ભોગને તું પોતારૂપ માની જૂઠ જ જળની ક્રિયાને શા માટે પોતાની માને છે? શરીરના અનેક પ્રકારના પંચેન્દ્રિયના વિષયરૂપ ભોગ અને ઉપભોગ એને તું પોતારૂપ માનીને જૂઠ જ જળની ક્રિયાને શા માટે એમાં આ મેં કર્યું, મેં ખાધું, હું ધરાણો, હું પુષ્ટ થયો એમ શા માટે તું માને છે? જેમ સર્પ કોઈને કરડે અને કોઈ બીજાને ઝેર ચડે તો અચરજ માનીએ છીએ, કોકને સર્પ કરડે ને મરે કોક એવું બને? એકને સર્પ કરડે અને બીજાને ઝેર ચડે કેવી રીતે બને? તેમ જળ ખાય, પહેરે, સ્નાન, તેલ, મર્દન આદિ ક્રિયા કરે, આ શરીર છે એમાં જે ભાણામાં રોટલા પીડ્યા હતા, થાળીમાં રોટલી દાળ ભાત શાક પીડ્યા હતા, એ હોજરીમાં આવ્યા તો કે મારામાં આવ્યા? તારામાં ક્યાં આવ્યા? ખાધું. એ જળનો ફેરફાર જળનો થયો, એ જળમાં થયો કે ચેતનમાં થયો? થયો જળમાં. ના કે મારામાં આવ્યા, મેં ખાધું. ક્યાંક જમવા જઈએ ને તો કોઈ આગ્રહ કરે ત્યારે એ પ્રશ્ન કરવો પડે કે આ વધારે ખાઈએ તો આ વધારે લાભ ખરો કે નહીં? તમે વધારે પીરશો, વધારે ખવડાવો તો વધારે ખાવાથી વધારે લાભ થાય કે ન થાય? પણ એ ખાવાથી લાભ થાય કે ન થાય સવાલ એ છે. શું લાભ થાય એનાથી? એનો કઈ અર્થ નથી. જેમ સર્પ કોઈને કરડે અને કોઈ બીજાને ઝેર ચડે તો એ આશ્ચર્યની વાત છે, તેમ જળ ખાય તો મેં ખાધું એમ કહે છે. જળ પહેરે તો મેં પહેર્યું એમ કહે છે. સ્નાન શરીરનું સ્થાન થાય તો કહે છે મેં સ્નાન કર્યું. અને આ તેલ તેલ ચોળે છે, તે દિવસે તેલ મર્દનથી વધારે નહીં હોય. અત્યારે તો કેટલા સાધનો પ્રસાધનો નીકળ્યા છે, સેંકડો જાતના કહે છે કે એ બધું મેં કર્યું, મેં ભોગ્યું એમ તું કહે છે. ને એમ તું પરનો સ્વામી થયો, ત્યાં તું બીજાનો
સ્વામી થયો,
એ જળનો સ્વામી થયો. પરનો સ્વામી પણ એવું તો માનતો નથી. પરનો સ્વામી એટલે આ રાજા શેઠ છે એમ કહે છે ને, ભાઈ આ અમારા શેઠ છે, આ અમારા રાજી છે, રાજા છે, અમારા ધણી છે. રાજાને શું કે? આ અમારા ધણી છે. પણ પરનો સ્વામી એમ તો માનતો નથી. તું તો એવું માને છો પાછો, પરનો સ્વામી થશો પણ આ તો હા એના એના કરતા વિચિત્ર માને છો. રાજા નોકરનો સ્વામી છે, છતાં તેના ધરાયાથી રાજા એમ કહેતો નથી કે હું ધરાણો છું. નોકર ખાય ને રાજાનું પેટ ભરાય કે ન ભરાય? ન ભરાય. એનો ધણી હોવા છતાં એમ નથી કહેતો કે એને ખાધું એટલે બસ હવે આવી ગયું, મારે એને જમી લીધું ને હવે મારે જમવાની જરૂર નથી એમ કહેતો નથી. અહીંયા તો શરીરમાં રોટલા પીડ્યા, હોજરીમાં રોટલા પીડ્યા તો કે મેં ખાધું, ક્યાંની વાત છે? આટલી બધી વિચિત્ર વાત છે આ. આ તો વિસ્તાર કરે છે એમાં ભેદથી, આટલા બધા ભેદથી વાત લે છે એમાં શું લેવું છે? કે દેહાત્મ બુદ્ધિ કેવી રીતે કામ કરી રહી છે, દેહમાં આત્મબુદ્ધિ છે એ કેવી રીતે કામ કરે છે, કે નાનામાં નાની શરીરની ક્રિયા કરે તો જાણે મેં કર્યું, મેં ખાધું, મેં શ્વાસોશ્વાસ લીધા, મેં પાણી પીધું, આ પરિસ્થિતિ ઊભી થાય. રાજા એમ કહેતો નથી કે હું ધરાયો છું. વળી તું દેખ તારી આવી ચાલ તને જ દુઃખદાયક છે, આમ કહીને એમ કહેવું છે કે આ રીતે દેહાત્મ બુદ્ધિએ જીવ પરિણમે છે. એ જીવને વર્તમાન દુઃખનું કારણ છે અને ભવિષ્યમાં પણ એ દુઃખનું જ કારણ છે. શરીરના ખાવા પીવાના કાર્યો છે, અન્ય સંપ્રદાયમાં તો એ આત્માનું કાર્ય નથી એ વાત જ નથી. એ આત્માનું કાર્ય છે, આત્માનું કાર્ય નહીં એ વાત જ નથી. એ વચ્ચેનો ભેદ જ જોવામાં આવતો નથી. અને જૈન સંપ્રદાયમાં પણ તત્વની દ્રષ્ટિ ન આવે તો જળ તત્વ અને ચૈતન્ય તત્વનું જુદા જુદા પણ એને ન જણાય તો કહે છે કે આ મેં ન ખાધું. ખાધું એ તો બરાબર નહીં, પણ આ ન ખાધું એ બરાબર. એટલું મેં ત્યાગ તો કર્યો કે ન કર્યો, ત્યાગ કર્યો કે ન કર્યો એમ. પણ જળ શરીરમાં રોટલા આવ્યા અને જળ શરીરમાં રોટલા ન આવ્યા એમાં વચ્ચે તું ક્યાં આવ્યો? એ કે જયારે રોટલા આવ્યા ત્યારે જો તું વચ્ચે આવી ગયો કે આ મેં ખાધું, તો જયારે એ રોટલા ન આવ્યા ત્યારે વચ્ચે તું આવ્યો કે આ મેં ન ખાધું, એ બંને એક જ વાત થઈ ગઈ, બીજી જુદી જુદી વાત રહેતી. એટલે જળની ક્રિયા અને ચૈતન્યની ક્રિયા જુદી પાડવાની વાત છે. એ વગર કોઈ રીતે પરદ્રવ્યનો સંયોગ છૂટીને અસંગ દશા દ્રવ્યને ભાવે ઉત્પન્ન થાય એવું કદી બને નહીં. અને ત્યાં સુધી જ્યાં સુધી જીવ જળને વળગે ત્યાં સુધી એનું દુઃખ મટે. જળને વળગે દુઃખ છે. શું દુઃખ છે ને છે કે જળને વળગવાથી દુઃખ છે. સાધન સંપન્ન થયા પછી પણ દુઃખી કોણ છે? વિચાર કરીએ તો કે બહારમાં અનુકૂળતા થઈ ગઈ તો એનો રસ જેને ચડ્યો એ દુઃખી થાય છે. કેટલા એવા સગા સંબંધીઓમાં દાખલા જોઈએ છે કે પેલા દરિદ્રી હતા ત્યારે એટલા દુઃખી નહોતા જેટલા સંપન્ન થયા પછી દુઃખી છે. કે શું થયું ભાઈ ને? તો ડાયાબિટીસ થઈ ગયો છે ભાઈ ને, તો કા બીપી લો થઈ ગયું છે ને કા બીપી હાઈ થઈ ગયું છે, અને ક્યારેક ક્યારેક એટેક પણ આવી જાય છે. હવે આટલી બધી અનુકૂળતા થઈ ગઈ, પેલા એકદમ મજૂરી માંડ માંડ કરે ત્યારે કઈક ઠીક પડતું હતું, કઈક બે પડખ બે પહા હરખા થતા હતા. હવે કઈ ચિંતા જ ન રહી, બેંક બેલેન્સ બધું ચારે પર પડી છે, એને એને કેમ ઠીક પડતું નથી? કે એના પરિણામ બહુ વળગેલા રહે છે. શું થાય છે? ડાક્ટર એમ કે જો ભાઈ ચિંતા નહીં કરતા, તમારો રોગ એવો છે કે તમારે જ કઈ ચિંતા કરવી
નહીં.
નાના ડાક્ટર સાહેબ હું ચિંતા કરતો જ નથી ને, કે કઈ મારે શું ચિંતા કરવા જોઈએ, મારે તો બધું છે. પણ એ બધું છે એ જ તારી ચિંતા છે, મારે આ બધું છે એ તારી ચિંતા છે. એનું શું? ત્યાં એટલો રસ વિદાય છે જીવને, એટલા તીવ્ર રસથી એ પોતાપણું કરે છે. રસની માત્રા કાંઈ ક્રિયા કર્યા વિના પીડ્યો પીડ્યો પલંગમાં ખાટલામાં પીડ્યો પીડ્યો એટલી તીવ્ર રસથી પરિણામ કરે છે કે જેટલો જળને વળગે છે એટલું પરિણામમાં દુઃખ ઉત્પન્ન થાય છે. ચૈતન્ય એનો ખેંચાય છે. જળ રસમાં જળ બુદ્ધિ એ જ એનું ચૈતન્યનું ખેંચાણ એ બાજુ થઈ જાય છે અને એના સુખને વીખી નાખે છે, એના સુખને એ પીખી નાખે છે, અને એમાંથી દુઃખની ઉત્પત્તિ થાય છે. એ કહે છે કે દેખ તારી આવી ચાલ તને જ દુઃખદાયક છે, આવા પરિણામની ચાલ આ પ્રકારની ચાલ તને જ દુઃખનું કારણ છે, એમાં બીજાને કઈ નુકસાન નથી.
ભગવાન